તારીખ 29/7/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 638 અને 639 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 372
આત્મા લક્ષ કરાવવામાં અંતર્મુખ દ્રષ્ટિ કરાવવાનો હેતુ છે. 47માં છેલ્લી વિધિએ છે. જો આ રીતે સંપર્કેલી પદ્ધતિથી આ રીતે પણ અંતર્મુખ દ્રષ્ટિ કરાવવાની વાત છે, એટલે જ્ઞાન લક્ષણથી જ્ઞાનમાં જે બહિર્મુખ પણ થાય છે એ વાત અહીંયા અનુમોદી નથી, અનુમોદન નથી, પર લક્ષી જ્ઞાન થાય છે, પરાશ્રય જ્ઞાન થાય છે, તેનાથી આત્મા ઓળખાય છે એ વાત લેવી નથી, પણ અંતર્મુખ દ્રષ્ટિ કરાવવાના હેતુથી જ્ઞાનને લક્ષણ કહીને આત્માને ઓળખાયો છે. કેમ કે જ્ઞાન જગતમાં બધા જીવોને સ્વ અનુભવથી નક્કી છે. જ્ઞાન તો બધા જીવોને અનુભવ ગોચર થયેલું છે, અથવા બધા જીવોને જ્ઞાન છે એવું અનુભવથી પણ તે સમજી શકે છે, વિચારથી ને પણ જાણે છે તે જ્ઞાન, જે જાણવાનું કાર્ય કરે છે તે જ્ઞાન, એમ તો બધા જીવોને નક્કી થાય છે અથવા નક્કી છે, બધાને જ્ઞાન છે એમ નક્કી છે. પણ કેવું જ્ઞાન આત્માનું લક્ષણ છે એ વિચારવા યોગ્ય છે. જ્યારે સ્વાશ્રય જ્ઞાન વડે, અંતર્મુખ જ્ઞાન વડે આત્માને જાણે ત્યારે આત્મા યથાર્થ જાણ્યો કહેવાય. જ્યારે એ જ્ઞાનમાં જ્ઞાન પોતે જ્ઞાન વડે જ્ઞાનને જાણે, જ્ઞાન પોતે જ્ઞાનથી પોતાને જાણે, ત્યારે એને આત્મા જાણ્યો કહેવાય, ત્યારે એને યથાર્થ જાણ્યું કહેવાય. ત્યાં સુધી પરલક્ષી જ્ઞાનમાં જે કાંઈ જાણવું છે એ જાણવું યથાર્થ નથી, અથવા એ આત્મજ્ઞાનપૂર્વક નથી, પોતાના જ્ઞાનપૂર્વક નથી જાણવું, તે જાણવું સાચું નથી, સમ્યક નથી, યથાર્થ નથી. એટલે ભલે બધા જીવોને જ્ઞાન છે તો પણ તે જ્ઞાન સ્વાશ્રયપૂર્વક એને સ્વાશ્રય જ્ઞાન કહ્યું. જ્ઞાન પોતાના સ્વરૂપનો આશ્રય કરે ત્યારે એને સ્વાશ્રય જ્ઞાન કહે છે. એ સ્વાશ્રય જ્ઞાન વડે પછી વધારે બીજું વિશેષણ લગાડ્યું કે અંતર્મુખ જ્ઞાન વડે, બંનેમાં વડે વડે લીધું છે, સ્વાશ્રય જ્ઞાન વડે અને અંતર્મુખ જ્ઞાન વડે. એ સ્વાશ્રય જ્ઞાન કેવું છે કે અંતર્મુખી જ્ઞાન છે, અથવા પોતે પોતાને જાણનારું સ્વસન્મુખી જ્ઞાન છે. જે જ્ઞાન છે તે પોતાને જ જાણી રહ્યું છે, એવું જે જ્ઞાન છે, જ્ઞાન જ્ઞાનને જ જાણતું ઉપજે છે, તેના દ્વારા આત્મા યથાર્થ જાણ્યો કહેવાય. પછી એમાં જ્ઞાન સ્વભાવ શું છે એમ જણાય છે. જ્ઞાન જ્યારે પોતાને જાણે છે ત્યારે એને આત્મા આગ આ પ્રકારે જાણનાર સ્વભાવ છે એમ જણાય છે. યથાર્થપણે થોડું વિશે સૂક્ષ્મ છે, થોડું ધ્યાન દઈને સમજવાનું છે. જ્ઞાન કહેતા આ જગતમાં બધા પ્રાણીઓ જે જ્ઞાન પર્યાયે પરિણમી રહ્યા છે એને જ્ઞાન કહીને આત્માનું લક્ષણ કહ્યું એવું અહીંયા કહેવું નથી. કેમ કે એ જ્ઞાનમાં તો ચોખ્ખે ચોખ્ખો પરાશ્રિત ભાવ છે, પરને જાણતા પરને અવલંબીને જાણે છે. પરને અવલંબીને પરને જાણતો હોવાથી એ પરાશ્રિત જ્ઞાન એવો આત્માનો સ્વભાવ નહીં હોવાથી એને લક્ષણમાં અહીંયા ગણતા નથી. એ રીતે લક્ષણથી આત્મા લક્ષરૂપ થતો નથી. કેમ કે એવો સ્વભાવ નથી. તો કેવો સ્વભાવ છે કે જ્ઞાન જ્ઞાનને વેદે, જ્ઞાન જ્ઞાનને જાણે, જ્ઞાન અંતર્મુખ થતાં તે પ્રકારે જ્ઞાન જ્ઞાનનું વેદનું થાય, જ્ઞાનથી જ્ઞાનનું જાણવું થાય એવો આત્મ સ્વભાવ હોવાથી એવો આત્મા છે એમ જણાય છે. એવો જ્ઞાન સ્વભાવ છે. તેથી કેવળ જ્ઞાનમાં લોકાલોક જણાય છે, કેવળ જ્ઞાનનું બાહ્ય રૂપ છે એ ખરેખર એનું વાસ્તવિક રૂપ તો એવું છે કે નિરવશેષપણે અંતર્મુખ રહીને પોતે પોતામાં પરિપૂર્ણ લીન રહે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન છે. એ કેવળ જ્ઞાન છે, એ કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે. એવો જ સ્વભાવ છે, એવો જ જ્ઞાન સ્વભાવ છે એમ કહેવું છે. જ્યારે સ્વાશ્રય જ્ઞાન વડે, અંતર્મુખ જ્ઞાન વડે આત્માને જાણે, પોતાને જાણે, ત્યારે એને આત્મા યથાર્થ જાણ્યો કહેવાય, ત્યારે એને સ્વભાવ યથાર્થ જાણ્યો કહેવાય. એ જ્ઞાનની અહીંયા વાત કરવી છે, આ જ્ઞાનની વાત કરવી નથી. પરલક્ષ વાળા જ્ઞાનને તથા અગિયારમીના શાસ્ત્ર જ્ઞાનને આત્માનું જ્ઞાન કહ્યું નથી. જે જ્ઞાનમાં પરલક્ષ છે એટલે સ્વલક્ષ નથી, પોતાનું સ્વરૂપ જે જ્ઞાનને લક્ષમાં નથી અને એકાંતે પરલક્ષપણે જે પરણમી રહ્યું છે, પ્રવર્તી રહ્યું છે એ જ્ઞાનનો વિષય ભલે અગિયાર અંગનું શાસ્ત્ર જ્ઞાન રૂપ હો તો તેને આત્માનું જ્ઞાન કહ્યું નથી. એમાં આત્માનું વર્ણન આવે અગિયાર અંગમાં, આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો છે, પણ પોતાનો આત્મા આવો છે એવું એને પરલક્ષની અંદર ભાષણ નથી. એ તો અત્યારે પણ પોતે પોતાના સ્વાનુભવથી સમજી શકે એમ છે કે જ્ઞાની ગુરુ એ આવો આત્મા છે એમ કહ્યું, એમ બુદ્ધિ ગોચર કર્યું, નકાર ન કર્યો, તો પણ એવો આત્મા છું હું છું એવું અંદરમાં એને ભાષણ નથી. જેવા સ્વરૂપે કહે છે અને જેવા સ્વરૂપે સમજાય છે એમ માને છે એવા સ્વરૂપે નહીં ભાસવાનું કારણ શું, અને તે કારણ તેની જ પર્યાયમાં ઉપસ્થિત છે છતાં એને એ ખ્યાલમાં આવતું નથી, પકડાતું નથી, જોડતું નથી, એનું કારણ શું, આ પણ ઊંડી વિચારણા માગે છે. કારણ તો ઉપસ્થિત છે કે નહીં, જે કાંઈ એને સમજાય છે એવું પોતાનું સ્વરૂપ એને ભાષ્યમાન થતું નથી, એ નહીં ભાષ્યમાન થવાનું કારણ પણ ઉપસ્થિત કારણ છે. ચાલુ જ કારણ છે. વર્તમાન વર્તતું એ પર્યાયમાં કારણરૂપ પર્યાય છે, જે એને જ્ઞાનમાં પોતાનું જ્ઞાનનું જ સ્વરૂપ જ્ઞાનમાં એને ભાસવાનું બનતું નથી. આ કોયડો ઉકેલે તો બધો ઉકેલે ને આવી જાય. સીધી વાત આ છે, એ તો બહુ સ્પષ્ટ છે કે જ્યાં સુખ નથી ત્યાં એને સુખ ભાસે છે. ત્યાં સુધી જ્યાં સુખ છે ત્યાં એને સુખ ભાસવાનું નથી. જ્યાં સુખ નથી ત્યાં સુખ ભાસે છે. ત્યાં સુધી જ્યાં સુખ છે ત્યાં સુખ ભાસવાનું નથી. બે વાત કેવી રીતે બનશે ઉલટી? અથવા જગતમાં જે જે ચીજ વસ્તુઓ અને પ્રસંગો મહત્તા અને મોટાઈ વાળા છે એની મહત્તા અને મોટાઈ ભાસે છે ત્યાં સુધી એને આત્માના ગુણની મહત્તા અને મોટાઈ પોતાના ગુણની જ ભાસવાની નથી. જ્યાં સુધી પોતાને છોડીને અન્યને અધિકાર આપે છે ત્યાં સુધી એને પોતા તરફ વળવાનું કેમ બને? અધિકાર બીજાને આપે ને વળે આ બાજુ એમ કેમ બને? જે બાજુ અધિકાર આપે એ બાજુ એ વળે છે. શું કહ્યું કે પરલક્ષ વાળા જ્ઞાન ને તથા અગિયાર અંગના શાસ્ત્ર જ્ઞાન ને, પરલક્ષ વાળું જ્ઞાન ગમે તેવું વિકસિત થયેલું દેખાતું હોય, ગમે તેવા ક્ષયક્ષમ વાળું દેખાતું હોય અને શાસ્ત્રમાં અગિયાર અંગ ધારી લબ્ધિ રૂપ દેખાતું હોય, લબ્ધિ છે તો અગિયાર અંગ તો લબ્ધિ વિના અગિયાર અંગનું જ્ઞાન હોય ને, કેટલો કસાય મંદ કર્યો હોય ત્યારે એને એ પ્રકારનો જ્ઞાનાવરણીનો ક્ષયક્ષમ થાય તો એને અગિયાર અંગની લબ્ધિ પ્રત્યે સ્વાભાવિક જાતિ નથી. આમ કેવું છે, જાતિથી ઓળખવું છે, જાતિથી પરખવું છે. એ જ્ઞાન ની સ્વાભાવિક જાતિ નહી, આમ કેવું છે. એ જ્ઞાન ને અહીંયા અનુમોદવું નથી, એ જ્ઞાન નો અહીંયા આદર કરવો નથી, એ જ્ઞાન ને વળગવું નથી. લોકો મોહ પામે એવું અગિયાર અંગધારી જ્ઞાન વાળો તો અત્યારે કોઈ છે નહીં. હોય તો ચક્કર ખાઈ ને પડે, આ હા શું જ્ઞાન છે આનામાં એમ લાગે, એવું જ્ઞાન લાગે. પણ ભાઈ જ્ઞાનની જાતિ બોલો એમ કઈ સૂક્ષ્મ જ્ઞાનમાં અર્પાઈ જવાથી અને આત્માનું જે સાધ્ય કરવું છે એ નહીં થાય. સ્વભાવ સાધ્ય કરવો છે, શુદ્ધતા સાધવી છે, એ નહીં થઈ શકે. પરલક્ષ વાળા જ્ઞાનને નો મહિમા કરવા જતા એ અન્ય તત્વનો મહિમા છે, આત્માનો મહિમા નથી. એ બહારમાં અને બહારનો મહિમા કરીને તો અનંત વાર હેરાન થયો, પરેશાન થયો, પણ તારું કાય થયું નહીં. જેનું લક્ષણ એટલે સ્વરૂપ નક્કી કરવું છે, જેનું સ્વરૂપ નક્કી કરવું છે તે લક્ષરૂપ આત્માને જ અવલંબીને જાણે તે જ્ઞાન છે. આમ સમ્ય જ્ઞાન તો તેને કહીએ કે જે આત્માને અવલંબીને જાણે, જેનો અવલંબનનો આધાર પોતાનું નિજ સ્વરૂપ હોય એક જ્ઞાન સાચું, આધાર બીજાનો લે એ જ્ઞાન સાચું એ જ્ઞાન નહીં. જ્ઞાન આત્માનું આધાર બીજાનો લે, જ્ઞાન આત્માનું ને પક્ષ બીજાનો લે, એ વિચિત્ર વસ્તુ છે. બીજાનો આધાર લે છે તો બીજાનો પક્ષ લે છે. એ પરપક્ષમાં પડેલું પરલક્ષમાં છે તે પરપક્ષમાં છે, જે સ્વલક્ષમાં છે તે સ્વપક્ષમાં છે એમ કહે છે. શું કહું કે જેનું લક્ષણ નક્કી કરવું છે તે લક્ષરૂપ આત્માને જ અવલંબીને જાણે તે જ્ઞાન છે. જેનું લક્ષણ એટલે અહીંયા જેનું સ્વરૂપ નક્કી કરવું છે, આત્મા કેવો એમ લક્ષણથી પ્રયોજન માત્ર લક્ષણને જ વિચારવાનું નથી. લક્ષણ દ્વારા માત્ર લક્ષણને જ વિચારવાનું પ્રયોજન નથી, પણ લક્ષણ દ્વારા લક્ષ્યને ઓળખવું છે, લક્ષ્યને નક્કી કરવું છે, આત્માનો નિર્ણય કરવો છે, લક્ષ્યરૂપ આત્માનો નિર્ણય કરવો છે. તે લક્ષરૂપ આત્માને જ અવલંબીને જાણે તે જ્ઞાન છે, એનું અવલંબન લઈને જાણે એ જ્ઞાન. લક્ષ અનાત્માનું હોય એવું જ્ઞાન, બહિર્મુખ જ્ઞાન, તેના દ્વારા આત્માને ઓળખાય. એટલે આ ઘટપટ આદિને જાણતું તે જ્ઞાન, એવું જે જ્ઞાનનું સ્વરૂપ વિચારી લીધું છે, એવો જે જાણવાનો સ્વભાવ વિચારી લીધો છે, એ રીતે જ્ઞાનના સ્વરૂપને વિચારવું જોઈએ. અને સફર પ્રકાશકમાં તો સ્વરનું જ્ઞાન થાય છે ને, એ સફર પ્રકાશક સ્વભાવ છે એમ કહે છે. તો અહીંયા સ્વર પ્રકાશનમાં પરવલંબન થતું હોવાથી નીચે બહિર્મુખપણાનો નિષેધ છે, પરમાં જાણવાનો નિષેધ નથી, સ્વભાવનો નિષેધ નથી, પણ બહિર્મુખપણાનો નિષેધ છે. પરનું જાણવું એક વાત છે, પર બહિર્મુખ થઈને જાણવું એ બીજી વાત છે. એવું એકાંતે નથી કે પરનું જાણવું થાય ત્યારે જ્ઞાન પરસન્મુખ થાય જ, એવો કોઈ એકાંત નથી. તો કેવળ જ્ઞાનમાં એટલું બધું બહિર્મુખ પણ થાય કે સર્વથા વધારે માં વધારે બહિર્મુખ પણ કેવળ જ્ઞાની ને હોય, એમ તો વસ્તુનું સ્વરૂપ નથી. અહીંયા તો જયારે પરલક્ષ છોડવું છે, પરાશ્રય જ્ઞાન દ્વારા થાય છે તે પરાશ્રય બંધ કરીને સ્વાશ્રય કરવો છે, ત્યારે તો એમ કહે છે કે લક્ષરૂપ આત્માને જ અવલંબીને જાણે તે જ્ઞાન છે. એ જ્ઞાનમાં ભલે પરનું પ્રતિબિંબ પડે એનો અમને વાંધો નથી, પણ અવલંબન કોનું લે છે એ વાત મુદ્દાની છે. જ્ઞાનમાં જ્ઞાનમાં જ્ઞાન કોનું અવલંબન લે છે એ મુદ્દો અમારે મહત્વનો છે. શું જાણે છે ને શું જ્ઞાન વિશે જાણતું એ મુદ્દો અમારે માટે મહત્વનો નથી. ભલે સ્વપર પ્રકાશકમાં સ્વપરનું જાણવું થાવ, અવલંબન કોનું જ્ઞાન લે છે આ મુખ્ય વાત છે, અને એના ઉપર એની યોગ્યતા અને અયોગ્યતાનો આધાર રહેલો છે. આ સીધી વાત છે. એવા ભેદ નથી પાડતા તમે શાસ્ત્રવાચીને, એ ભેદ નથી વિચારતા કે પરનું જાણવું ને પરનું અવલંબવું, અને એવા અનેક વિષય છે અધ્યાત્મની અંદર. જ્યાં અધ્યાત્મનું પ્રકરણ ચાલે ત્યાં તો અવલંબન શું છે એ મુખ્ય વાત છે. ન્યાય એક બાજુ પડ્યો રહ્યો, અવલંબન આગળ તો ન્યાય એક બાજુ પડ્યો રહ્યો છે. કાલે સુધી બેન કરતામાં એક બહુ સારી વાત આવી કે આ ક્રમબદ્ધની વાત ચાલે છે, પણ પુરુષાર્થના લક્ષ્ય વિનાનો ક્રમબદ્ધ ખાતું નથી, આવું એક વાત બોલ્યું. કેમ કે ક્રમબદ્ધ છે પર્યાયાર્થી જ્ઞાનનો વિષય, પર્યાયરૂપ વિષય, પર્યાયાર્થી જ્ઞાનનો વિષય જાણવાનો વિષય છે, અવલંબન કરવાનો નહીં. અને પુરુષાર્થ તો નાયક સ્વરૂપના આશ્રય ઉપડે છે, પર્યાયના આશ્રય ઉપડતો નથી. તેથી જેના લક્ષમાં એ વાત છે કે પુરુષાર્થ આમ થાય છે નાયકને અવલંબીને, એનું ક્રમબદ્ધનું જાણવું સાચું છે અને એને શુદ્ધ પર્યાય ક્રમબદ્ધપણે પ્રગટશે. આ એમ બહુ મુદ્દાની વાત, અગાઉની ક્રમબદ્ધની ચર્ચામાં એનું ક્રમબદ્ધ શુદ્ધ પરંપરા એ પરિપૂર્ણ શુદ્ધ સુધી એનું ક્રમબદ્ધ છે. બીજાને પર્યાયમાં અશુદ્ધિ જ રહેશે એવું એનું ક્રમબદ્ધ છે, ભલે એને ખબર પડે કે ન પડે. એટલે જેના લક્ષમાં પુરુષાર્થનો વિષય છે એનું ક્રમબદ્ધ સંબંધીનું સમજવું સાચું છે, અને નહીતર એનું સમજવું સાચું નથી. પુરુષાર્થ એટલે કરું કરું એમ નહીં, ભાવના આવે કે હું પુરુષાર્થ કરું, ભાવના આવે કે હું પૂર્ણ થઉં. ભાવના તો ત્યાં સુધી નહીં આવે, કાલે ચર્ચા ચાલી એમાં કે આ પુરુષાર્થ નથી ઉપડતો તે મારી ક્ષતિ છે, મારી ખામી છે, મારો દોષ છે, એમ પોતાના દોષને જોવે એ વાત ચાલે છે. પોતાના દોષને જોવે, પોતાના ખામીને, પોતાની ખામીને જોવે એવું પર્યાય સંબંધીનું જાણવું મોક્ષ માર્ગમાં થયા વિના રહેતું નથી. સાધક ભલે દ્રષ્ટિ પરિપૂર્ણ દ્રવ્યની છે અને સાધની સિદ્ધિ સિદ્ધિ જે કરવી છે એ પણ ધ્યેયરૂપ વિષય પરિપૂર્ણ દશા મોક્ષ છે, પણ એ ત્યારે જ યથાર્થ છે કે જ્યારે એ દશા નથી એવી દશાનો એને બરાબર ખ્યાલ છે ત્યારે. એનું પણ એને ભાન છે, ભાન છે એટલો ખેદ છે. એ બધું એક સાથે એક સમયની દશામાં હોય છે, એક જ કાળની દશામાં, ત્યારે એને યથાર્થ સાધક પણ હોય છે. કોઈ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય સ્વચ્છંદની વૃદ્ધિ અર્થે કે સ્વચ્છંદની ઉત્પત્તિ અર્થે કહેવામાં આવતો નથી કે કહેવાયો પણ નથી. એવું નિર્દોષ થનારને સાધની સિદ્ધિ પૂર્ણ નિર્દોષતા છે, એ જેનું સાધ છે એને બરાબર ખ્યાલમાં હોય છે. એટલે પર્યાય પર્યાય એની એમાં જાગૃતિ હોય છે, એ જોતો જાય છે કે આમાં શું થાય છે, લાભ થાય છે કે નુકસાન. લો મોટો નફો કરવો છે તો અત્યારે નુકસાન થાય છે કે લાભ થાય છે, કાં તો લાભ થાય છે ને કાં નુકસાન થાય છે. એવું નથી કે લાભ ન થાય તો કાંઈ નહીં પણ નુકસાન ન થવું જોઈએ, એમ નથી. કાં લાભ થાય છે ને કાં નુકસાન થાય છે, બેમાંથી એક તો થાય ને થાય જ. નુકસાનનું જ્ઞાન ત્યારે સાચું કે નુકસાનથી બચવાની સાવધાની આવે, ત્યારે જે જ્ઞાનમાં સાવધાની આવે ત્યારે એને નુકસાનને નુકસાન જાણ્યું છે, ને નહીં તો નુકસાનને નુકસાન જાણ્યું નથી, એને લાભ થવાનો કોઈ સંભવ નથી. એ સાધકની દશામાં કુદરતી સ્થિતિ પરિસ્થિતિ છે એ સરકાર ચાલી ગઈ. શું કહે છે કે લક્ષરૂપ આત્માને જ અવલંબીને જાણે તે જ જ્ઞાન છે. નિમિત અથવા રાગ અથવા વ્યવહારને અવલંબીને જાણે તે જ્ઞાન નથી. પરમાં ત્રણ ભેદ પાડ્યા, એક પર નિમિત, એક રાગ, રાગની અંદર પણ વ્યવહારનો રાગ છે, વ્યવહાર ક્રિયાનો રાગ છે, એનું અવલંબન લેવાય જાય એ જ્ઞાન તે જ્ઞાન નથી. ક્રિયા થાય, સાધકની ક્રિયા થાય, પણ એનું અવલંબન આવે. અરે જેને પોતાના સ્વસંવેદનમાં આનંદ ઉત્પન્ન થાય એનું અવલંબન આવે નહીં, એને રાગનું ને વ્યવહારનું અવલંબન આવે, એને નિમિત્તનું અવલંબન આવે, એ વાત રહેતી નથી. અવલંબનનો વિષય તો ત્યાં સુધી ગયો છે. શુદ્ધિ પ્રત્યે, શુદ્ધિની અંદર આનંદ, આત્માનો આનંદ પ્રત્યે, વિદાય પ્રત્યે, એટલે અનુભવ ગોચર થાય, પ્રદેશે પ્રદેશેથી આત્માનો આનંદનો ઉભરો આવે નિર્વિકલ્પ દશામાં, તો પણ અવલંબનનો આધાર તો એ શુદ્ધાત્મ દ્રેવ પરમાત્મ તત્વ છે, વર્તમાન વેદન નહીં. એ તો વચનામૃતમાં બહુ સુખ હતી, એ પ્રવચનો ચાલ્યા એમાં એ વિષય જુદો પકડીને ચોખ્ખો કર્યો છે પ્રવચનો. એમ અનેક ન્યાયો જે પર્યાયાર્થિક નહીંના ન્યાયો છે, ક્રમબદ્ધથી માંડીને હજારો ગમે એ પર્યાયાર્થિક નહીંના ન્યાયો છે, એ બધાનો સવાળો એ છે કે અવલંબન તો એ આત્માનું છે, સામાન્ય દ્રવ્યનું છે. એક સમયનું પર્યાયનું અવલંબન લેવા માટે તો કોઈ વાત નથી. આ વાત પાયામાં રાખીને, આ સિદ્ધાંત મૂળમાં રાખીને એ તમામ ન્યાયો સમજવા, અને એ રીતે જ સમ્યક પ્રકારે સમ્યક દ્રષ્ટિની પરિણતિમાં સમજાય છે. બીજી રીતે સમજાતા નથી. બીજી રીતે સમજાય તો એ સમજનાર જ્ઞાન સમ્યક નથી. ભલે ન્યાય પકડે તો પણ એ સમજનાર જ્ઞાન સમ્યક નથી. કેવો ફેર પડે છે? ન્યાય બરાબર પકડે કે આમ ન્યાય છે, આમ આ કહેવા પાછળ આવો ન્યાય છે, પણ એમાં એ પર્યાયને ગૌણ કરીને દ્રવ સામાન્યની મુખ્યતાનો વિષય ન રહે તો એ ન્યાય પણ એને સમ્યક પ્રકારે સમજાયો નથી. ન્યાયની મર્યાદા ન્યાય પૂરતી સમજાય અને મૂળ સિદ્ધાંત એમાં લોપાઈ જાય. પર્યાયની વાતો એવી છે, આનો આખો નિર્જરાધિકાર ચાલ્યો સમયસારમાં. તો એ શુદ્ધ પર્યાય અને શુદ્ધ પર્યાયમાં વ્યક્ત થતો જે અધ્યાત્મરસ, આત્મરસ, એની અનેક વિશેષતાઓની વાતો ચાલે, એની ઘણી મહિમા થાય. અનેક દ્રષ્ટિની મહિમા કરી છે. એક સુચુમાલિકમાં કળશ થતો છે કે કેવા છે જ્ઞાની કે અચિંત્ય ચિંતામણી જેવા રત્ન દેવ છે, જેને અચિંત્ય ચિંતામણી રત્ન એવું પોતાનું નિજ સ્વરૂપ જેને હાથમાં આવ્યું છે એ પોતે જ દેવ છે. દેવ શબ્દ વાપરો છે ત્યાં, એવો મહિમા કરે તો પણ ક્યાંય પર્યાયનું આલંબન કરાયું છે એ વાત તો હરગીજ નથી, બિલકુલ નથી. એવા પ્રવચનો બહુ મલાવે. સમ્યક દ્રષ્ટિની શુદ્ધ પરિણતિના પ્રવચનો ચાલે, મુનિ દિશાની શુદ્ધ પરિણતિના પ્રવચનો ચાલે, ખૂબ મહિમા થાય. ભાઈ એ પર્યાય તો દ્રવને સેવનારી દાસી છે. અંદર જે પરમાત્મ તત્વ છે એની સેવા કરનાર છે, તો જે સેવા કરનાર દાસી છે એની એની આટલી અધિકાર કરે એનો અર્થ શું થાય? રાજાની દાસીનો ની શ્રીમંતાય વખાણવામાં આવે તો રાજા કેટલો શ્રીમંત એમ કેમ છે? ઇનડાયરેક્ટલી એ વાત છે એની, કે તો પછી પરમાત્મા કેવો ને કેવડો એમ સ્વરૂપનો મહિમા શુદ્ધ પર્યાય દ્વારા પણ કરાવવામાં આવે છે. હેતુ તો એક જ છે, બીજો હેતુ નથી. એટલે અહીંયા એ વાત સ્પષ્ટ લીધી છે કે આત્માને જ અવલંબીને જાણે તે જ જ્ઞાન છે, મીત રાગ વ્યવહારને અવલંબીને જાણે તે જ્ઞાન નથી. એને તો અહીંયા જ્ઞાન જ કહેતા નથી. વળી દુનિયા ભલે ગમે એમ માને, ભગવાનના જ્ઞાનમાં એ જ્ઞાન છે એ વાત નથી. સર્ટિફિકેટ નહીં મળે ભગવાન, દુનિયા તને સર્ટિફિકેટ આપશે આપશે ને આપણા માનપત્ર ને સન્માનપત્ર ને. હોય મીઠા જ્ઞાની મોટા મોટા લાંબા લાંબા વિશેષણો આપે, સન્માનપત્રો ચાંદીમાં આપે, ઠીક ચાંદીમાં લખાવીને આપે, આંબામાં લખાવીને આપે, કે જ્ઞાન નથી. એને ભગવાને જ્ઞાન તરીકે મંજૂર કર્યું નથી. એ જ્ઞાન શું કહેવું? જે પોતાને જ ન જાણે એ જ્ઞાન શું કહેવું? એ જ્ઞાન નથી. બહુ સ્પષ્ટ લીધું છે કે તે જ્ઞાન નથી. આમ તો શાસ્ત્રનું જ્ઞાન થોડુંક આવડતું હોય તો એમ લાગે કામ એ રીતે પણ કદી પણ એવા જ્ઞાનનું અનુમોદન કરીશ નહીં. એ અનાત્માનું અનુમોદન છે, જળનું અનુમોદન છે, આત્માનું અનુમોદન એમાં નથી. તત્વદ્રષ્ટિ જીવ તો એક વાર જેવી હતા એ બાળાનામ પશ્યંતી લિંગા, જે બાળ વિષ્ણુ માત્ર જોવે છે તે બધા બાળ જીવો છે. અજ્ઞાની જીવોને બાળ જીવો કહ્યા છે. બાલારામ પશ્યંતી લિંગા, બાળ ચિન્હને જોવે છે તાણે આટલો ત્યાગ કર્યો, એને આટલું કર્યું, આટલું કર્યું, એ તો બધા બાળ જીવો છે. કોઈ થોડા બુદ્ધિવાળા હોય તો એના સૂક્ષ્મ જ્ઞાનને જોવે છે, બહુ જાણે છે, આ તો ઘણું જાણે છે, એ પણ ભૂલે છે. તત્વદ્રષ્ટિ જીવો તો દ્રષ્ટિ સેના ઉપર છે એ પહેલું જોયે છે. અનંત શાંતિનો પિંડ ને અનંત ગુણનો પિંડ એના ઉપર દ્રષ્ટિ છે કે નહીં? પ્રાણ પણ પ્રસિદ્ધ કરવું નથી, આ બહુ સુખી વાત લીધી છે એક વચનમાં, કે જ્ઞાન લક્ષણ વાળો આત્મા, જ્ઞાન લક્ષણથી ઓળખાતો આત્મા, એ જે જ્ઞાનની વાત કરી છે તેમાં આચાર્ય દેવને પર વસ્તુનું જાણ પણ પ્રસિદ્ધ કરવું નથી. પર વસ્તુને જાણે તે જ્ઞાન, આ પરને જાણનારું એવું જે જ્ઞાન અત્યારે જે ચાલુ જ્ઞાન છે એ જ્ઞાનને અહીંયા વાતમાં સ્થાન આપવું નથી, લક્ષણમાં સ્થાન આપવું નથી. કેમ કે પરલક્ષી અને પરાશ્રી પણ પર સન્મુખ વર્તતું જ્ઞાન છે. એમાં એમાં જે પરની પ્રસિદ્ધિ થાય છે એવું જાણ પણ તે જ્ઞાન એમ અહીંયા પ્રસિદ્ધ કરવું નથી લક્ષણથી. એટલે એ વાત લીધી છે કે જ્ઞાન તો સ્વસંવેદનથી પ્રસિદ્ધિ છે. જ્ઞાન જ્ઞાન પ્રસિદ્ધ છે લક્ષણ લક્ષણ ચર્ચામાં આટલા વાક્ય આટલા શબ્દો પડ્યા છે. જ્ઞાન પ્રસિદ્ધ છે કારણ કે સ્વસંવેદનથી જ્ઞાનની પ્રસિદ્ધિ છે. પર પદાર્થને પર વસ્તુને જાણવાથી જ્ઞાનની પ્રસિદ્ધિ છે. પર પદાર્થ જણાઈ રહ્યા છે માટે જ્ઞાનની પ્રસિદ્ધિ છે. એવા જ્ઞાનના રૂપને લક્ષણ તરીકે ન લીધો, એ જ્ઞાનના રૂપને લક્ષણ તરીકે ન લીધો, વેદન જ્ઞાનના રૂપને લક્ષણ તરીકે લીધો. લક્ષણની ચર્ચામાં એ બહુ મહત્વનો મુદ્દો છે. કયું જ્ઞાન લક્ષણ થાય છે? બહુ સારો વિષય છે. કયું જ્ઞાન લક્ષણ થાય છે? અહીંયાથી આ બધા પ્રવચનો થયેલા છે, એ વિષયના આ પ્રવચનોમાંથી બોલખાણ કર્યા છે કે અહીંયા આચાર્યદેવને ફળ વસ્તુનું જાણ પણ પ્રસિદ્ધ કરવું નથી. જ્ઞાનની પ્રસિદ્ધિ છે પણ સેનાથી? આ પરપદાર્થને જાણે છે માટે જ્ઞાનની પ્રસિદ્ધિ છે કે નહીં? જ્ઞાનમાં વેદન જ્ઞાન વેદન છે એનાથી જ્ઞાનની પ્રસિદ્ધિ છે. આમ જેવું છે એકદમ પરલક્ષ ઉડાડીને સ્વલક્ષ કરાવવા માગે છે. આ આખો વૃંદાવનની સંક્રાંતિનો મુદ્દો છે. સંક્રાંતિ એટલે શું? આ સંક્રાંતિ આવે છે ને મકર સંક્રાંતિ, સૂર્ય દિશા બદલે છે ત્યારે, ઉત્તરાયણ ઉત્તર દિશામાં આવતો થાય છે, પછી 6 મહિને દક્ષિણાયન શરૂ થાય છે, દક્ષિણ દિશામાં આવતો થાય છે. પણ એ સંક્રાંતિ એને કહેવામાં આવે છે. એ સંક્રાંતિનો કાળ હોય છે, એમાં દિશા પલટો થાય છે. એ દિશા પલટો આ લક્ષણથી થાય છે. વેદનથી પ્રસિદ્ધિ છે એમ જો વેદન પકડે તો આમ સંક્રાંતિ થઈ જશે, તારો લક્ષ બદલાઈ જશે. જે સ્વસન્મુખપણું છે એ આવશે ને પરસન્મુખપણું જશે. ત્યારથી તો મિથ્યા દ્રષ્ટિ છે સમ્યક સન્મુખ એને કહી દીધો છે. ત્યાં લક્ષણથી લક્ષને ઓળખે, ત્યાં એની દિશા પલટાની રીતે એને સ્વસન્મુખ કહેવામાં આવ્યો છે. આવો વિષય થાય બહુ એકદમ સંક્રાંતિનો મુદ્દો છે. જેટલું એને શક્તિ હોય એટલું મંથન આ જગ્યાએ કરવું જોઈએ. પૂરી શક્તિ છે, આખો દિશા પલટા થયા વિના કોઈ દિશા પલટવાની નથી. આ સિદ્ધાંત છે દિશાનો, કે દિશા પલટાયા વિના દિશા પલટે નહીં, બદલે નહીં કોઈ દિવસ. એ દિશા ક્યાંથી બદલાશે? કે વેદનથી, સ્વસંવેદનથી જ્ઞાનની પ્રસિદ્ધિ છે. એવું પોતાનું જ્ઞાન જ્ઞાનમાં પોતે ન જોવે ત્યાં સુધી એનું જ્ઞાન બહિર્મલક્ષ છોડે નહીં, પરલક્ષ છોડે નહીં, પરાશ્રય છોડે નહીં. અને એક ડગલું પણ પરમાર્થના માર્ગમાં આગળ વધવાનો કોઈ પ્રકાર પછી છે નહીં. ગમે તે કરે તો નકામું છે, અનંત વાર કરી ચૂકેલો છે. પ્રશ્ન તમારો એવો છે કે આ સાંભળીએ ભલે પર લક્ષ્ય, પછી પરલક્ષમાં સાંભળવા અમે એમ આવ્યું કે આમ કરવું, આમ જોવું, આમ તો ઉપયોગી થયું ને એમ કેમ છે? જો એમાં શું થાય છે કે એક પ્રકાર છૂટી જાય છે. સ્વલક્ષ થવામાં પરલક્ષ્ય કે જે કાંઈ સમજાણું એ પ્રકાર છૂટી જાય છે અને સ્વલક્ષ થાય છે. ત્યારે એને સાંભળ્યું એમ નિમિત્ત કહેવામાં આવે છે. વ્યવહારે નિશ્ચય તો એ પ્રકાર નહીં હોવાથી એને નિશ્ચય એને નિમિત્ત ગણવામાં આવતું નથી. આમ સૂતનું અવલંબન લીધું છે ને, પ્રથમ તો ગ્રહ સૂત દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો. તો ગ્રહ સૂતમાં તો હજી પરલક્ષ છે, પણ જ્યાં નિશ્ચય કરે છે ત્યારે પરલક્ષ નથી, ત્યારે પાછું એ સ્વલક્ષમાં આવે છે. દ્રવ સ્વરૂપમાં જાય છે ઉપયોગ ત્યાં સુધી પરલક્ષ છે, વિચાર ચાલે છે ત્યાં સુધી પરલક્ષ છે. પણ જ્યાં જ્ઞાન જ્ઞાન વેદનને પકડે છે ત્યારે સ્વલક્ષ છે. આમ છે, નહીતર શું થશે? જો એ સિદ્ધાંત પકડે, હવે તમારો વિચાર લઈએ કે શું કરીએ. અમારી પાસે તો આ એક સાધન છે કે અમારી વિચાર દશા એ અમને સાધન મળ્યું છે, અને શાસ્ત્ર બારમાં સત્શાસ્ત્રો આચાર્યોના વચનો એનું બહિર સાધન છે. એમાં આત્મા કયો છે અમે એનો વાંચીને વિચાર કરીએ આમનામ અમે અમારું કાર્ય કર્યા કરીએ, તો એ પ્રકારે એનું અધ્યયન કર્યા જ કરે. હજારો શાસ્ત્રોનું, કરોડો શાસ્ત્રોનું અધ્યયન કર્યા કરે. જ્યાં સુધી એ કહેવા ધારેલો આમાં શું છે? વિચારમાં અને વચનમાં જીવનો જે વિષય છે એનું જે વાચ્ય છે, વચનનું જે વાચ્ય છે અને વિચારનો જે વિવિક્ષિત વિષય છે એને ન પકડે ત્યાં સુધી ન આવે તો ઓલાનો અર્થ શું છે? નિરર્થક થઈ ગયો. તો શ્રીમદજી એમ કહ્યું કે આત્મભાવના ભાવ ત્યાં જીવ લે છે. આત્મ એટલે આત્મ સ્વરૂપ, જેવો પોતે મૂળ સ્વરૂપે છે એવા સ્વરૂપની અંતરમાં એવો હું એમ ભાવના ન થાય. અને માત્ર આત્મ ભાવના ભાવ ત્યાં જીવ લે કેવલ જ્ઞાન એને ધૂન બોલાવે, કલાકો સુધી 24 કલાક અખંડ ધૂન ચાલે, એમાં આત્મભાવના છે? એ ધૂનમાં આત્મભાવના છે, રાગ છે એટલો. એવી ધૂન બોલવાનો મુખ્યપણે રાગ છે એટલે એટલો રાગ છે એમ કહેવામાં આવે. એમ શાસ્ત્રમાં કહેવા ધારેલો વિષય તો પોતાનું સ્વરૂપ છે, વિવિક્ષિત વિષય તો પોતાનું સ્વરૂપ છે, ત્યાં ન આવે ને એ જ રીતા કરે. આમ કહ્યું છે, આમ કહ્યું છે, આમ કહ્યું છે, આમ કહ્યું છે, આવો અર્થ થાય છે, આવો અર્થ થાય છે. બુદ્ધિ કામ લાગે, બુદ્ધિ કામ કરતી હોય તો એનાથી કઈ કામ નહીં થાય. એ તો આત્મ ભાવનાને ધૂન બોલવા જેવું છે, બીજું કાંઈ નથી. એ ધૂન બોલે છે ને આ કરે છે, એમાં બીજો કોઈ ફરક નથી. એ વાત અહીંયા પિનપોઈન્ટ કરી છે ખરેખર, કે જે જ્ઞાન તો પ્રસિદ્ધ છે. તો એમ કે જગત આખાને પહેલી વિચાર કે આ જ્ઞાન જગતમાં બધા જીવોને સ્વ અનુભવથી પ્રસિદ્ધ છે. આ મને હું જાણું છું, આ બધું હું જાણું છું, મારામાં જ્ઞાન છે, પ્રસિદ્ધ છે જ્ઞાન. એમ નહીં, એ પ્રસિદ્ધિની વાત નથી, એ પ્રકારની પ્રસિદ્ધિની બીજી વાત નથી. જ્ઞાન પ્રસિદ્ધ છે કારણ કે જ્ઞાન માત્રને આ મંતરમાં જો સાવધાન થઈને જુએ, એકલા જ્ઞાનને જુએ, માત્ર જ્ઞાનને પકડે તો એને સ્વસંવેદનથી એનું સિદ્ધપણું, સ્વસંવેદનથી એનું હૈયાતીપણું, સ્વસંવેદનથી પોતાના વેદનથી જ્ઞાન છે, પ્રસિદ્ધપણે છે એમ એની હૈયાતી જ્ઞાન સમજાય, ત્યારે એને જ્ઞાન લક્ષણથી લક્ષ આત્મા આત્મા આવે, ત્યારે એનું લક્ષ ફરે. ત્યાં સુધી જીવનું લક્ષ બદલાતું નથી. જ્ઞાનની ક્રિયા કરે એ મનની ક્રિયા થાય છે, અને બીજી વાણી અને કાયાની ક્રિયા કરે મન વચન કાયાની ક્રિયા. એમાં પરમાણુની તો ક્રિયા આત્મા કરી શકતો નથી, પણ એના નિમિત્તે જે પરિણામની ક્રિયા થાય એ ક્રિયા ગમે તે પ્રકારની હો, પણ જ્યાં સુધી લક્ષ બદલાણું નથી ત્યાં સુધી એ પરલક્ષે થતી તમામ પ્રકારના પરિણામની ક્રિયા પરમાર્થના અધિકારમાં એ શૂન્ય છે. પરમાર્થના પ્રકરણમાં એનું કોઈ સ્થાન નથી અને પરમાર્થના પ્રકરણમાં એની કોઈ કિંમત નથી. ક્યાંય એનો એનો એક ટકો આટલો લાભ થયો એ વાત ત્યાં નથી. આમ છે, પરમાર્થથી બાહ્ય જીવો ભલે ગમે તે કરે એનાથી એને કાંઈ કાંઈ કોઈ પણ પ્રકારે કિંચિત માત્ર પણ આત્મલાભ છે એ વાત રહેતી નથી. આમ છે, વસ્તુ સ્થિતિ આવી છે. તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે, એવા વેદનથી પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે, પ્રસાધ્યમાન એટલે પ્રસિદ્ધ થતો એવો આત્મા, લક્ષમાં આવતો એવો આત્મા, કેવો લક્ષમાં આવે છે? ચિત્તદ અવિનાભૂત અનંત ધર્મોના સમુદાય રૂપ મૂર્તિ આત્મા છે. ત્યારે એને એકનું જ્ઞાન બીજા ગુણ વિનાનું એમ પ્રસિદ્ધ થતું નથી, પણ અનંત ગુણ વાળો અને અનંત સામર્થ વાળો અને અનાદિ અનંત શાશ્વતતા ધરાવતો આત્મા, એવી સત્તા વાળો આત્મા એને પ્રસિદ્ધ થાય છે, એ લક્ષમાં આવે છે. એટલું એ જ્ઞાન માત્ર માંથી કેટલી મોટી ખાણ આત્મા આવે છે એ વાત અહીંયા લઈ લીધી છે કે અનંત ગુણની ખાણ એના આત્મા આવે છે, અનંત સામર્થ્યની ખાણ આત્મા આવે છે. હું આવો છું એવું એને વેદન જ્ઞાન થી પકડાણું ત્યારે એને આત્મા ઓળખો એમ કહેવામાં આવે છે. ઓળખાણ થઈ કે જે ઓળખાણ અનુભવમાં નિમિત્ત પડશે, બીજી કોઈ રીતે અનુભવ થવાની કોઈ પદ્ધતિ નથી, કોઈ વિધિ નથી, કોઈ રીતે અનુભવ સુધી પહોંચાતો નથી. એટલે કહ્યું આચાર દેવ ને પરવસ્તુનું જાણપણું, જ્ઞાનમાં જે પરવસ્તુનું જાણપણું થાય છે એ વાત અહીંયા પ્રસિદ્ધ કરવી નથી, એ પ્રસિદ્ધ કરવું નથી. જે સ્વલક્ષણ રૂપ જ્ઞાન વડે આત્માને જાણે તેની પ્રસિદ્ધિ સમ્યક છે. સ્વલક્ષણ વડે અહીંયા કહો કે સ્વસંવેદનથી જેની પ્રસિદ્ધિ છે એ પ્રકારે જ્ઞાનને જાણે ત્યારે એની વાત સમ્યક છે, ત્યારે એના પરિણમનનો પ્રકાર સમ્યક છે, નહીં કરી પરિણમનનો પ્રકાર સમ્યક નથી. જો આ રીતે પણ અંતર્મુખ દ્રષ્ટિ કરાવવાની વાત છે, આ લક્ષણની ચર્ચા ઉપાડીને દિશા બદલાવાની વાત કરી છે, દિશા નહીં બદલાય ત્યાં સુધી કોઈ પણ દશા બદલાવાની નથી, એટલે સમય દશા થવાની નથી. આમ તો દશા સમયે સમય બદલાય છે, પણ મિથ્યાત્મમાંથી સમ્યક થાય એ પ્રકારની દશા બદલાવાની નથી. જેમ 639 માં પર્યાય તો ઉડાડ્યું, કારણ કે જ્ઞાન ને આત્મા દ્રવપણે અભેદ છે એમ કહ્યું. જ્ઞાન નો પર્યાય અને આત્મા દ્રવપણે અભેદ છે, પ્રમાણ નો દ્રવ્ય લીધું છે, દ્રવપણે અભેદ છે, અને એ પ્રમાણના દ્રવ્યમાં પર્યાય નો ભેદ છે, એની જેટલી મર્યાદા છે એટલી મર્યાદિત પણ એ પર્યાય નો ભેદ જણાય. ત્યાં માત્ર પર્યાયના અવધારણથી જે પર્યાય દ્રષ્ટિ થઈ રહી છે એનો નિષેધ કરવો છે. માત્ર પર્યાય રૂપ પૂતું પોતાનું આખું સ્વરૂપ અનુભવાઈ રહ્યું છે એટલો ને એવડો જ એ પ્રકાર મિથ્યા છે એનો નિષેધ કરવો છે. એ એક સમયની પર્યાયમાં મૂંઢપણું થઈ ગયું છે, મિથ્યાપણું થઈ ગયું છે, સાથે સાથે આખું મનાઈ ગયું છે, એ મૂંઢપણું થઈ ગયું છે. કાલે ભેદ ભેદ સારી ચાલી ટેપ યાદ આવ્યું કે મશીન રહી ગયું, સારી ચર્ચા ચાલી છે. ભેદ ભેદ નો પ્રશ્ન હીરાભાઈ પૂછો તો ભેદો છે, વસ્તુ અભેદ છે એ મુખ્ય રાખીને એના ભેદો જ્ઞાનમાં આવે છે. ભેદ છે એટલે શૂન્ય છે, ગુણ પર્યાય વિનાનો છે, ગુણકર્મ વિનાનો છે, એવું કોઈ ખેંચીને જાય, એવું અભેદ ખેંચીને જાય જે અન્ય મતમાં છે, સારવાકમાં છે શૂન્યપણ, એટલે એના ગુણ પર્યાયના ભેદો જેવા છે તેવા કહેવામાં આવ્યા છે. અને છેલ્લી હદના એના ભેદ પ્રભેદોને કહેવામાં આવ્યા છે જિનાગમમાં, કે એક સમયની પર્યાયમાં ચાહે વિકારી હોય તો પણ, નિગોદના જીવની હોય તો પણ એમાં અનંત અવિભાગ પ્રતિછેદો છે. એક જમીન કંદ, આ બટાટા શકરકંદ વગેરે, એક કણીમાં, એની એક કણીમાં અસંખ્ય શરીર, અસંખ્ય એક એક શરીરમાં આનંદ જીવ, એક જીવમાં આનંદ ગુણ, એક જીવમાં આનંદ ગુણ, એક જીવમાં અનંત ગુણની અનંતી પર્યાય, ને એક ગુણની પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિષ્ઠિત છે. આમ કેવળ જ્ઞાનમાં પ્રભેદ પ્રભેદો ઠેઠ સુધીના જણાયા છે, છતાં વસ્તુ અભેદ છે. એ એક વસ્તુની એક સત્તામાં આ બધા ભેદો છે એ વાતને છોડીને કોઈ વાત છે નહીં. શાસ્ત્રાર્થ કરે ને એ લોકો ભેદ પ્રભેદમાં જાય છે. વાદ વિવાદ બે વિદ્વાનો હોય, બે મુનિઓ, કોઈ એક મુનિ હોય ને એની સામે કોઈ એની મતિ હોય, ભાવલિંગી સંત હોય એની સામે એમની મતિ હોય, અકલંક નિકલંકનો બૌદ્ધો સાથેનો ઇતિહાસ પ્રસિદ્ધ વિવાદ છે. ભગવાન મહાવીર સ્વામીના વખતથી બૌદ્ધ ધર્મ પ્રચલિત થયો. સંપ્રદાય અભિપ્રાય તો અનાદિથી સંપ્રદાય તરીકે પ્રસિદ્ધ થયો. ગૌતમ બુદ્ધ જીવે તો ચોખ્ખું ગાંધીજીને લખ્યું છે. દુનિયામાં અત્યારે બૌદ્ધ ધર્મનો પ્રસાર ઘણો છે. આપણું ચીન, જાપાન, પછી આ બાજુ બર્મા, લંકા, બધા કે જ્યાં આપણી આજુબાજુના બધા દેશો બૌદ્ધ છે. અહીંથી નીકળ્યો હિન્દુસ્તાનમાંથી પ્રસાર થયો છે. જૈન ધર્મ કરતા એના અનુયાયીની સંખ્યા મોટી છે. કહેવાનો મતલબ એ છે, સમકાલીન મહાવીર સ્વામીના સમકાલીન છે. ચોખ્ખું ગાંધીજીને કહ્યું, લખ્યું છે કે બુદ્ધ મોક્ષમાં નથી ગયા. પ્રશ્ન ઉઠાવ્યો છે 27 પ્રશ્નમાં, ગૌતમ બુદ્ધ મોક્ષે ગયા નથી તેમ આપ શા ઉપરથી કહો છો? એનો કોઈ પુરાવો હોય તો બતાવો. બેરિસ્ટર હતા ને એટલે બધે પુરાવા માગે છે ત્યાં ત્યાં. ગાંધીજી 12 એટલો થયા હતા લંડનમાં એ જમાનામાં. તો કે એમના જે વિચારો અને સિદ્ધાંતો છે એ ઉપરથી હું એમ કહું છું કે એવા સિદ્ધાંતો તમે કોઈ ગ્રહણ કરે તો એનો મોક્ષ ન થાય. એના સિદ્ધાંત ઉપરથી હું કહું છું. એટલે મને એવું સિદ્ધાંત જ્ઞાન છે કે મોક્ષ ક્યાં શેનાથી થાય ને શેનાથી ન થાય. આમ લીધું છે, ચોખ્ખી વાત લખી છે. અત્યારે તો હિન્દુસ્તાનમાં રાજ્ય ધર્મ એ છે. રાજ્ય ધર્મ કોઈ બીજો નથી, બૌદ્ધ ને અપનાવ્યો છે. સંખ્યા વધારે છે ને આજુબાજુ, અશોક ચક્ર છે ને એ બૌદ્ધ ની સંખ્યા. સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મ નો છે. એ વિવાદ થાય, શાસ્ત્રાર્થ થાય. તો એ શાસ્ત્રાર્થ ની અંદર જે ઘણા ભેદ પ્રબોધીને કહેતો હોય એની વિશેષતા દેખાય. જે શાસ્ત્રાર્થ જોવા વાળા હોય એને જાહેર શાસ્ત્રાર્થ યોજાય ત્યારે બીજી સભા એને સાંભળનારી હોય કે આ બે પ્રખર વ્યક્તિ છે, એનો શાસ્ત્ર જ્ઞાનનો લડાઈ ઊભી થઈ છે, વિવાદ ઊભો થયો છે, જોઈએ હવે આમાં કોણ જીતે છે. ત્યારે ભેદ પ્રભેદોમાં જાય. હવે જૈન દર્શનનું અધ્યાત્મ એવું છે કે એમાં તમામ ભેદોને ગૌણ કરીને એક અભેદના અવલંબનમાં કાર્યસિદ્ધિ થાય છે. એવું એનું અધ્યાત્મનું પ્રકરણ છે, એ એનું અંતરંગ છે આગમનું. એ જ આગમનું બહિરંગ એવું છે કે એના ભેદ પ્રભેદો એટલા બધા છે કે જગતના કોઈ દર્શનમાં એવું છે. કેમ કે કેવળ જ્ઞાન અનુસાર ચાલ્યા ત્યારે પછી આચાર્યો પણ ભેદ પ્રભેદ સામા વાળો કહે છે એના પણ ભેદ પ્રભેદમાં જઈને એને માહાસ કરે છે, હરાવે છે. ભાઈ આ તો કેવળ જ્ઞાન અનુસાર આટલી બધી વાત આવી છે ને એના પુરાવા છે. એવો પણ વિષય ચાલે પણ એનો બહારનો બધો દેખાવ છે. એનું એટલું મહત્વ અધ્યાત્મમાં નથી, આત્માની સિદ્ધિમાં એનું એટલું મહત્વ નથી. લોકોમાં કિંમત નીકળી જાય ભેદ પ્રભેદની ખબર ન હોય. એ એવા આચાર્ય હોય કે જેનું જ્ઞાન ત્યાં એ રીતે ઊંડું ગયું હોય એ વિવાદમાં સામે ઉભા રહીએ, આવો તમે પણ જુઓ, તમને પણ ખ્યાલ આવે કે જૈન દર્શન પણ ઠીક છે. પછી એને એમ કે આ તો બધું બહાર નહીં, અમારે હજી અંદરનો જે કિંમતી માલ છે એ તો તમને સમજાયું નથી એટલે દેખાડતા નથી. આ તો તમે ભેદ પ્રભેદમાં ગયા છો એટલે તમને એ લાઈનથી બતાવીએ છીએ કે તમારી પાસે છે એ કાંઈ નથી, અમે એનાથી ઘણા ગણો અમારે અનેક ગણો વધારે છે, પણ એની અમને કિંમત નથી. હવે નક્કી કરો કે અમારી કિંમતીથી શું હશે. એટલે એમ કે તમારી પાસે જે કાચના કટકા છે એને તમે હીરા માનો છો, એવા તો ઝુમરના ઝુમર અહીંયા ગુડામ ખડક્યા છે, સાચા હીરા તિજોરીમાં પીડ્યા છે, એ તો તમને દર્શન થવા મુશ્કેલ છે. એમ કે એવી રીતે અહીંયા જ્ઞાનથી આત્મા કહીને સ્વલક્ષણરૂપ જ્ઞાન, નિજ લક્ષણને પ્રસિદ્ધ કરનારું સ્વલક્ષણરૂપ જ્ઞાન એમ કહીને અહીંયા અંતર્મુખ દ્રષ્ટિ કરવાનું પ્રયોજન છે. એટલે એ વાત એ પ્રકારે અહીંયા ચાલી છે. જે વડે જણાય તે લક્ષણ કહીએ, એ લક્ષણની ચર્ચા 643 સુધી છે. જે વડે જણાય તે લક્ષણ કહીએ, જ્ઞાન વડે આત્મા જણાય છે, માટે જ્ઞાન વડે આત્મા નક્કી થાય છે એમ કહીને પુણ્ય પાપાદિ કે શરીરાદિ જ્ઞાન વડે નક્કી કરવા યોગ્ય નથી, પણ જ્ઞાન વડે આત્મા નક્કી કરવા યોગ્ય. બીજો નિષેધ, જ્ઞાન માત્ર એમ કહીને રાગ અને શરીરનો નિષેધ કરવામાં આવ્યો છે. શરીરને જ આત્મા માનવા વાળા શરીર વડે આત્મા નક્કી કરે છે, શરીર દેખાય અને આત્મા એને ત્યાં માનવો છે, આત્માની હૈયાતી માનવી છે, એ તો સીધ પરમાત્માને જ માનશે નહીં, કેમ કે એમને શરીરથી અશરીરી થઈ ગયા છે. ગુરુદેવને કોઈ સમયસાર શાસ્ત્રમાંથી એ ભાવ પાછો છે કે આ શાસ્ત્ર છે એ અશરીરી થવાનો, શરીર વિનાનો આત્મા કેવો, એ વાત સીધી હતી. વાત લીધે ને પુણ્ય પાપ કે શરીર આવી ઘણા એવું તર્ક શરીર નો હોય તો પછી સુખ તો શરીરને લઈને, શરીરે સુખી તો સુખી સર્વ વાત, અરે પણ ભાઈ તો બુમડું છે, પ્રસાતા વિધની ભોગવવાનું એ બુમડું છે, અને પ્રાય તેના દ્વારા જીવ અસાતા જ વેદે છે. એવી બુદ્ધિ દેહાત્મ બુદ્ધિ છે એને લઈને શરીર કે આત્માને શરીર હોય તો સુખ અને નહીં તો સુખ નહીં, એમ સુખના પ્રયોજનથી શરીરની જ મુખ્યતા કરવામાં આવે છે. એનાથી આત્મા નહીં સમજાય, આત્મા નહીં નક્કી થાય, આત્માનો નિર્ણય એનાથી થતો નથી. એ તો નિર્ણયનું પ્રકરણ ચાલે છે ને. એટલે જેટલા વિરુદ્ધ નિર્ણયના સાધનોને નિમિત્તો છે એની પણ અહીંયા ચર્ચા કરવામાં આવી છે કે આ બધું વિરુદ્ધતામાં જ આવી છે. બોલું છું.